काग ऋषि गरुड़ जी ने संपूर्ण मानस राम कथा कही संभावी, भवानी ने भगवान शिव कथानी अंदर एवं रसबोल तरबोल कर्या छे, इतले नवो नवो उत्साह अंदर जागृत थाय छे, अजु कंईक वधु ने वधु जानवानी इच्छा छे। तो भवानी कहे छे के प्रभु अने आ बाजुए गरुड़ स्वयं कहे छे के भगवान ने वरी बंधन केवी रीते थाय, अने भगवान जो ये नागपास थी बंधाया तो एमने व्याकुल थवानी कई जरूरत नहीं। एटले हूँ तो भगवान नो निकट नो सेवक छु, छताय ये राम एज भगवान स्वयं अने भगवान होय तो एक निशाचर ना नागपास ना बंधन थी आटला बधा व्याकुल केम? आ प्रश्न सांभळ्या पछी थी વિહંગપતિ ગરુડજી પક્ષીરાજની વાત સાંભળ્યા પછીથી અનુરાગ પૂર્વક કે કંઈક જિજ્ઞાસા છે, કંઈક પક્ષીરાજને જાણવાની સાંભળવાની સત્સંગ કરવાની ઈચ્છા છે, અને પોતાની જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે કંઈ જિજ્ઞાસા છે એ વ્યક્ત કરી કે હું ભગવાનની આ કથાથી મને પ્રેમ ઉત્પન્ન થયો, ભગવાન પ્રત્યે મને શ્રદ્ધા થઈ, પણ ભગવાન બંધાયા તો ભલે બંધાયા પણ વ્યાકુળ કેમ થયા એ મારે જાણવું છે, એટલે અનુરાગ પૂર્વક ખૂબ જ રસપૂર્વક કથા સાંભળવાની ઈચ્છા પક્ષીરાજ ગરુડજીને થઈ અને પાર્વતીજીને આમ પક્ષીરાજ ગરુડજીની જિજ્ઞાસાને સાંભળ્યાથી આમ શરીર પુલકાયિત થઈ ગયું, આંખ પ્રેમાશ્રુથી ભક્તિભાવના અશ્રુથી ભીંજાઈ ગઈ,
મન હરસ એવું અધિકાર,
અને ગરુડજીની આ વાત સાંભળતાની સાથે કાગ ઋષિને ખૂબ જ પ્રસન્નતા થઈ, વાહ તમે જિજ્ઞાસા પણ તમારી સમજ જાણવાની આતુરતા પણ ઘણી સૂક્ષ્મ રીતે ઊંડાણમાંથી શોધી લાવ્યા છો, કહ્યું કે જો શ્રોતા જાગ્રત હોય ઊંઘતો ના હોવો જોઈએ, શ્રોતા સોતા ના હોવી જોઈએ, શ્રોતા સરોતા નહીં બનને જાઈએ, તો કે છે કે શ્રોતા સુશીલ સુમતી કે ખૂબ જ શીલયુક્ત હોય અને સદબુદ્ધિ વાળો શ્રોતા હોય કે એ સમજણ વાળો હોય, અને સાંભળ્યા ને સમજ્યા પછીથી એની અંદર પોતાને રહેલી કોઈ પણ શંકા એ જિજ્ઞાસા પૂર્વક વ્યક્ત કરી, નહીતર હંમેશા જે કુંઠિતતા છે તમને શ્રવણ કર્યા પછીથી આગળ લઈ જવામાં શક્તિશાળી બને, પણ ક્યારે તમારી સુમતિ હોય, તમારી મતિ કંઈક સારું વિચારીને સૂક્ષ્મતાથી આગળ વધવા વાળી હોય અને સ્વયં પાછું સદાચારી હોવું જોઈએ, એનું શીલ એનું ચારિત્ર સુશીલ હોવું જોઈએ, શ્રોતાનું શ્રોતા આ બંને રીતે સંપન્ન હોવું જોઈએ, શ્રોતા સુમતિ સુશીલ અને સુચિલ, એની વૈચારિક પવિત્રતા, સુચિ એટલે પવિત્ર, વિચારો જ માણસને મલિન કરી નાખે, મનના વિચારો જ માણસને સદગતિ ને દુર્ગતિ આપે છે, પાપ કે પુણ્ય, પવિત્રતા કે અપવિત્રતા એ બધું જ મનની ગતિ દ્વારા થતું હોય છે, એટલે અહીંયા આગળ ખૂબ સ્પષ્ટ કરતા કહ્યું કે શ્રોતા કેવો હોવો જોઈએ, સુમતિ સુશીલ અને સુચિ,
કથા રસિક હરિદા,
બસ પાછો એ કથા રસિક હોવો જોઈએ કે સાંભળ્યો હવે ચાલો બહુ થઈ ગયું આજે નહીં કાલે ફરી આવશે ને તારે, હમણાં નહીં સમય નથી, કથા રસી એને કથામાં રસ હોવો જોઈએ, પ્રીતિ હોવી જોઈએ, એને રસા કથાની અંદરથી એવું અમૃત મળતું હોય એને એટલો બધો સરસ અંદર સદભાવ સાત્વિકતા પ્રાપ્ત થતી હોય એટલે કથા રસિક. કથાની અંદર માત્ર ઉપેક્ષા કરવા વાળો કે એના પ્રત્યે દુર્લક્ષ, સાંભળવા બેઠા હોય તો દુર્લક્ષ એવું હોય કે આજુબાજુ નજર કરતા હોય, એકાગ્રતા ન હોય. કથા રસિક વૈચારિકતાથી પણ પોતાનામાં જ બેઠેલો હોય, માત્ર શ્રવણ સિવાય બીજી કોઈ એની ગતિ ન હોય, બીજી કોઈ એની ત્યાં આગળ પ્રવૃત્તિ ન હોય, માત્ર મનની પ્રવૃત્તિ કથા શ્રવણ કરવાની હોય તો કથા રસિક. કથામાં એને રસ પડવો જોઈએ. કથા તેહી કથા સુની લાગહી ફીકી, એમ તો ઋષિદાસજી કહી દીધું છે કે જેને જેને આના તરફ કોઈ ભાવ જ નથી એને આ કથામાં જરાય રસ નહીં પડે, ફિક્કું લાગશે. પણ અહીંયા આગળ કાગ ઋષિ ગરુડરાજ પક્ષીરાજની જિજ્ઞાસા જોયા પછી કે છે કે શ્રોતા આવો હોવો જોઈએ, ભવાની જેવો, ગરુડજી જેવો, સુશીલ, સુમતિ, સુચિ, કથા રસિક અને પાછો હરિદાસ, ભગવાનનો ભક્ત હોવો જોઈએ, ભગવાનનો દાસ સેવક હોવો જોઈએ. એને બીજી કોઈ ગતિ ના હોય, ગતિ રેકમ, બસ એક જ ગતિ કે ભગવત પ્રાપ્તિ, ભગવત સેવા, ભગવત પ્રેમ. અને આ કથા મેળવ્યા પછીથી એને પ્રાપ્ત થઈ, જેમ શંકરજીના માનસ માંથી રામકથા નીકળી છે એટલે માનસ નામ પડ્યું છે, રામચરિત માનસ. એ કથા અગસ્ત્ય ઋષિ પાસે ભગવાન શિવ શ્રવણ કરવા ગયા, એ જ કથાને ભગવાન શિવ જ્યાં કાગ ઋષિ હતા તો એની પાસેથી પણ સાંભળી. આમ કથા રસિક ભગવાન શિવ પોતે બધું જ જાણવા વાળા છે, જ્ઞાતા છે, સર્વજ્ઞ છે, છતાં એ કથા ભગવાન શિવના માનસમાંથી જ ઉત્પન્ન થયેલી છે, ઉદ્ભવી છે, છતાંય સાંભળવા માટે અન્ય વક્તાની પાસે પણ જાય છે, એ છે કથા રસિક. અને એમાં હે ઉમા, ઉમા સાંભળ, અતિ ગુપ્ત હોવા છતાંય, જેમ કે રામાનંદજીએ રામ નામનો મંત્ર પ્રાપ્ત કર્યો અને ગુરુજીએ કહ્યું કે અતિ ગુપ્ત હે, બહુ શક્તિશાળી છે, આ જીવ માત્રનો ઉદ્ધાર કરનાર રામ નામ મંત્ર છે અને ગુપ્ત રાખવાનો. એટલે ગુરુજી આગળ કહ્યું, પ્રભુ આવો મંત્ર હોય અને જો દરેક જીવ માત્રનો ઉદ્ધાર કરનાર હોય તો એ છેક છત ઉપર મંદિરની અગાસી ઉપર ચડી જઈને ભાઈ સુનો રામ રામ કરો, ભાઈ રામ નામ લો, ઉદ્ધાર, અધમ કા ભી ઉદ્ધાર હોતા હે, પાપી જીવનો પણ ઉદ્ધાર થાય છે. ગુરુજીએ કહ્યું, અરે શું કરું છું આ, તને ગુપ્ત રાખવાનો કહ્યો તો પ્રભુજી, જો જીવ માત્રનો ઉદ્ધાર થતો હોય તો રામ નામ સાંભળવા સાંભળવામાં શું વાંધો છે. પાઈ ઉમા અતિ ગોપ્યમ, અત્યંત ગુપ્ત રાખવા જેવું હોવા છતાંય ગુરુજી પાસેથી મળેલો રામ નામ નો મંત્ર એવા રામાનંદજી ને ખુલ્લો મૂકી દીધો. સજ્જન કરહી પ્રકાશ, એવા સંત પુરુષો મહાપુરુષો જીવ માત્ર ના કલ્યાણ માટે એને સૌની આગળ સૂર્યની ના પ્રકાશની જેમ ખુલ્લો મૂકી દે, કે સૂર્ય કીડાને પણ, કોઈ પણ જીવ માત્ર ને, પાપી હોય કે પુણ્યશાળી હોય, દરેકને પ્રકાશ આપનાર. એમ ભાવ કુભાવ અનખ આલસહુ નામ જપત મંગલ દિશી દસહુ, દશે દિશાની માંથી એનું મંગળ જ થવાનું હોય જો રામ નામથી, ભાવથી કે કુભાવથી, પવિત્રતા કે અપવિત્રતાથી નામ જપતો હોય તો એનું કલ્યાણ જ છે. તો અહીંયા આગળ કાગ ઋષિ પણ આ પ્રમાણે કે છે કે ઉમા, અતિ ગુપ્ત હોવા છતાંય જે સજ્જન માણસો છે, જે કરુણાના સાગર છે, એવા પ્રભુ એવા ભક્તો પણ એને લોકોની આગળ પ્રકાશ કરી ખુલ્લી મૂકી દે છે. આ કથા
બોલે કાગ ભૂસુંડ બહોરી,
કાગ ભૂસુંડી પણ ખૂબ જ સરસ રીતે કહેવા લાગ્યા,
નભગનાથ પર પ્રીતિ નથુ,
અને એટલો બધો પ્રેમ કથાની અંદર જાગ્યો છે પક્ષીરાજને, ગરુડજીને, અને એનાથી પ્રસન્ન છે કાગ ઋષિ કે તમારો આટલો બધો પ્રેમ છે હે નભગનાથ, હે પક્ષીઓના સ્વામી, તમે તમારી આટલી આટલો બધો પ્રેમ છે ભક્તિ ઉપર, ભક્તિનો. એટલે ભક્તિ ઉપર કાગ ઋષિ ગરુડજીને પ્રેમ છે, એટલા માટે ગરુડજી કાગ ઋષિને ગરુડજી ઉપર પ્રેમ એટલો બધો. તમે આટલા બધા ભગવદ ભક્ત છો, આટલા બધા સરસ સેવક છો, એટલે ગરુડજી માટે કાગ ઋષિને અહોભાવ જાગ્રત થયો એ વ્યક્ત કરતા કે છે નભગનાથ પર પ્રીતિ. એટલી બધી કે એનો પાર ન આવે એટલો પ્રેમ કાગ ઋષિને ગરુડજી ઉપર થયો. બધી જ રીતે આપ મારા પૂજ્ય છો, આદરણીય છો,
પાત્ર રઘુનાયક કીર,
અને આપ ભગવાન રઘુનાથના આપ કૃપા પાત્ર છો. કૃપા પાત્ર થવું એટલે બધી જ પ્રકારનો પ્રેમ સંપાદન કરી લેવો, કઈ પણ બાકી ના રહેવું જોઈએ, અને ભગવાન એની સામે નજર કરે અને એને ભગવાનને આનંદ થાય ભક્તને જોઈને, કે હનુમાનજીને જોતાની સાથે ભગવાન તરત કહી દે કે કપી ઉરીને મેં નાહી, કે હનુમાનજી હું તમારાથી ઋણમુક્ત કેવી રીતે થઈ શકું. આમ સામે માણસને જોતાની સાથે આમ દ્રષ્ટિ નીચી થઈ જાય. તો અહીંયા કૃપાપાત્રનો અર્થ ભાવ એ છે કે પરિપૂર્ણ રીતે ભગવાનને નો અત્યંત પ્રીતિપાત્ર હોય, અને ભગવાન એની ઉપર દ્રષ્ટિ પડે, અને ભક્તની એ ભગવાન ઉપર દ્રષ્ટિ પડે, બે દ્રષ્ટિ મળે, એની સાથે એક અહોભાવ જાગ્રત થાય પરસ્પર, ભક્ત અને ભગવાન નું એક રૂપ થઈ જાય, અને એને કૃપા પાત્ર રઘુનાયક કે આપ તો ભગવાનના અતિશય કૃપા પાત્ર છે. પાત્ર થવું સહેલું નથી, પાત્રતા કેળવવી એ બહુ સહેલી નથી, ખૂબ અઘરી છે, પણ આપ તો ભગવાનના કૃપા પાત્ર થયેલા છો, આપને વધારે શું કહું. હે ઘગરાજ પક્ષીરાજ, તમને તો કોઈ પણ જાતનો મોહ માયા કે કઈ છે જ
નહીં.
આ તો આપે મારી પર કૃપા કરી અને કથા રામ કથા કહેવાનો મને અવસર આપ્યો, આપે અહીંયા પધારીને. આપ તો પક્ષીરાજ છો, આપ નભગનાથ ગરુડજી, પણ મને મોટાઈ આપવા માટે, જેમ ભગવાનને અંગદ કે છે જ્યારે વિષ્ટિ તરીકે એક એમને સલાહકાર સંધિ કરવા માટે જ્યારે લંકામાં મોકલવામાં આવ્યા ને, ત્યારે કહે છે કે અંગદ તમે જાઓ, ત્યારે અંગદે સ્પષ્ટ કહી દીધું કે પ્રભુ નાથ મોહી આદર અતિ દિનના, આપ સ્વયં સિદ્ધ સબકાજ, નાથ મોહી આદર દેવ, પ્રભુ આપ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ છો, પણ મને આદર આપ્યો, હું તો એક વાનર છું, અને છતાંય આપ મને સંધિકાર તરીકે, એક વિષ્ટિકાર તરીકે મોકલી રહ્યા છે. આ છે એક કૃપા પાત્ર, એક ભાવ. સંશય મોહન માયા, મોહ પર નાથ, બસ આપે મારી ઉપર કૃપા જ કરી છે, માત્ર કૃપા, બીજું કઈ જ નહીં. અને સાધન સાધ્ય કરતા કૃપા સાધ્ય બહુ અગત્ય, બહુ સરળ હોય. સાધન સાધ્ય પુરુષાર્થ કર્યા જ કરો, કર્યા જ કરો, કર્યા જ કરો, પણ સાધનના સાધ્યનો જે પુરુષાર્થનો અહંકાર ન મટે ત્યાં સુધી કૃપા ન થાય. અને કૃપા સાધ્યતા જે પ્રાપ્ત થઈ જાય ને, તો જ કાગ ઋષિ કે ગરુડજીને કૃપા પાત્ર તુમ, પ્રભુ ગરુડજી, પ્રભુ નાથ, આપ તો ભગવાનના કૃપા પાત્ર છો. કેટલી બધી મોટી વાત થઈ, સામી વ્યક્તિને આપણા માટે ભગવાનની કૃપાનો આખો જ ખ્યાલ આવી જાય, ગણતરી મૂકી જાય. એટલે કાગ ઋષિ સ્વયં કહે કે પ્રભુ આપ તો પ્રભુ અમારા માલિક છો અને તમે તો ભગવાનના કૃપાપાત્ર છો. કૃપાપાત્રની સાથેનો સંબંધ કેટલો મજાનો, કેટલો સારો હોય. રાત દિવસ જે સંગ કરે છે એવા પ્રેમી જનને જોઈ રે, એનું નામ કૃપાપાત્ર. તમે તો નિકટ રહેવા વાળા છો, તમે તો કૃપાપાત્ર છો, અને એવી કૃપાપાત્ર એમની તમે એમને ક્યાં મળવાના. ભલે ભગવાન ન મળે પણ ભગવાનનો કૃપાપાત્ર ભક્ત તો આપણને મળી જાય, તો પણ એનો પણ એટલો જ આનંદ આવે. એટલે અહોભાવ વ્યક્ત કરે છે કાગ ઋષિ, કૃપા પાત્ર તું રઘુનાય, આપ તો ભગવાનના કૃપા પાત્ર છો અને અમને મળ્યા છો, અમે તમને શું કરવા છોડી. આવો ભાવ. અને એના માટે કહ્યું મો પર નાથ કેટલી તું બધા, આપે મારી ઉપર ખૂબ ઘણી ઘણી દયા કરી છે અને રઘુપતિ દિનની મોહી બઢાવી, મને આપે ભગવાને મને મોટાઈ આપી.